आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमलजी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमां आपणे सम्यक्त्वना भेद नवमा अधिकारमां सम्यक्त्वना भेद करी रह्या छीए। एमां सम्यक्त्वना भेदनी अंदर जे पाना नंबर 336 15मी आवृत्तिमां ऊपर जे प्रश्न आप्यो छे पहेलो प्रश्न ए आपणे कर्यो। केटलाक शास्त्रोमां देवगुरु धर्मना श्रद्धाने अथवा तत्व श्रद्धाने तो व्यवहार सम्यक्त्व कहू छे तथा स्व परना श्रद्धाने अथवा केवल आत्माना श्रद्धाने निश्चय सम्यक्त्व कहू छे ते केवी रीते आ प्रश्ननो जवाब आपणे कर्यो। हवे एना पछी जे नीचे बीजो प्रश्न छे ए ज पाना उपर 336 पाना उपर त्यांथी आगळ आपणे स्वाध्याय करीए। અહીંયા બીજો પ્રશ્ન છે કે કેટલાક શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, અન્ય બધો વ્યવહાર છે, તે કેવી રીતે? શું પ્રશ્ન અહીંયા કર્યો છે કે આત્મા એ જ નિશ્ચય સમ્યક્ત્વ અને અન્ય બધો વ્યવહાર છે તે કેવી રીતે? એનો ઉત્તર આપ્યો છે પંડિતજીએ કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે। વિપરીત અભિનિવેશ રહિત એના વિનાનું જે શ્રદ્ધાન, ખોટા મિથ્યા અભિપ્રાય વિનાનું જે શ્રદ્ધાન એટલે સાચું શ્રદ્ધાન, એ જ્યારે થાય ત્યારે એ કોને થાય છે? વિપરીત અભિનિવેશની વાત કરીએ તો વિપરીત અભિનિવેશ થાય કે અવિપરીત અભિનિવેશ થાય તે કોને થાય છે? એ કરનાર કોણ છે? એ આત્મા જ છે, એ બીજા કોઈને થાય છે એમ તો નથી, કંઈ શરીરને થાય છે, મનને થાય છે એમ તો નથી। મનને થાય એ તો વિકલ્પ હોય અને વિકલ્પો તો બદલાયા કરે, પણ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા સાચી થઈ છે અનુભવ સહિતની, તો એ સાચી શ્રદ્ધા આત્માની છે। એમાં એમ પણ નથી કે શબ્દો હોય તો જ સાચી શ્રદ્ધા હોય એમ પણ નથી, શબ્દો પણ ન હોય, વિકલ્પ પણ ન હોય, વિચાર પણ ન હોય, કોઈ પણ વસ્તુ નથી, પણ છતાંય શ્રદ્ધા સાચી હોય એટલે તિર્યંચને પણ સમ્યક દર્શન તો થાય છે, તો એને ક્યાં આ બધા શબ્દો આવડતા હોય છે? વિપરીત અભિનિવેશ એવો શબ્દ તિર્યંચને ક્યાં આવડે છે? છતાંય તિર્યંચને સમ્યક્ત્વ તો થાય છે ને, અથવા તો સાત તત્વના નામ પણ ક્યાં તિર્યંચને આવડે છે છતાં પણ એને સમ્યક્ત્વ થાય છે? સિંહના ભાવમાં મહાવીર સ્વામીનો છેલ્લેથી દસમો ભાવ ગણીએ તો સિંહનો ભાવ, એ સિંહના ભાવમાં જ્યારે એ જીવને સમ્યક્ત્વ થયું અને મુનિઓએ આવીને ઉપદેશ આપ્યો અને સમ્યક્ત્વ થયું એમ કહ્યું, તો મુનિઓએ કઈ ભાષામાં એને ઉપદેશ આપ્યો હશે અને એ સિંહ કઈ ભાષામાં સમજ્યો હશે? એટલે એ વિચાર કરીએ તેમાં કોઈ વિકલ્પ કે શબ્દો એની જરૂર રહેતી નથી. તો પછી શું થયું? તો કે એવું ભાવ ભાષણ થયું અને ભાવ ભાષણ થતાં એને પોતાનું સ્વરૂપ જુદું દેખાયું કે હું બધાથી જુદો છું એમ અનુભવ થયો. એટલે એ દશા કોની થઈ? એ આત્માની દશા થઈ. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વિપરીત અભિનિવેશ રહીત જે શ્રદ્ધાન થયું તે આત્મામાં થયું છે, એ આત્માનું જ સ્વરૂપ છે. એ આત્માનું સ્વરૂપ છે એટલે જેને આત્માનું મૂળ સ્વરૂપ જેને ખ્યાલમાં આવ્યું એને સમ્યક્ત્વ છે. અથવા તો બીજી રીતે કહીએ કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, એટલે શુદ્ધ આત્મા. અહીંયા આત્મા છે એનો અર્થ કેવો હોય તો એમ કહેવાય કે જે શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્માનો ક્ષણિક અનુભવ છે, એમ કે આવો શુદ્ધ આત્મા છે. આત્માનું ભાન થવું અનુભવ દ્વારા એ જ નિશ્ચય સમ્યક્ત્વ છે. એટલે એવી અપેક્ષાથી અહીંયા કેટલાક શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું હોય કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, અન્ય બધો વ્યવહાર છે. એટલે બીજો બધો તો જે કંઈ વિસ્તાર કરીએ એ બધો તો વ્યવહાર જ છે. આપણે જે દ્રવ્યશ્રુતનો આટલો બધો વિસ્તાર કરીએ છીએ એ વિસ્તાર કરવા પાછળનું શું કારણ છે એ હવે આવે છે, આગળ એનું કારણ હવે આવે છે. પણ મૂળ તો એ બધો વ્યવહાર છે, એ બધો વ્યવહાર છે. નિશ્ચય તો એ જ છે કે આત્માને એમ અનુભવમાં આવે કે પોતે પોતે બધાથી જુદો એક રૂપે અખંડ છે અને પોતાનું સ્વરૂપ આવું એક રૂપ છે, એટલું જ એ સમ્યક્ત્વ છે. પછી તો બધો જ્ઞાનનો વિસ્તાર છે. સમ્યક જ્ઞાનમાં તારતમ્યતા હોય, સમ્યક જ્ઞાનની અંદર વધારે કે ઓછો ઉઘાડ હોય, પણ સમ્યક્ત્વ એટલે એક વખત ભાન થવું કે હું આત્મા છું અને બધાથી જુદો છું અને જે કંઈ વર્તમાનમાં જે છે એ રીતે હું નથી. એટલે કે એ હું સિંહની પર્યાયમાં કે શરીર રૂપે મનુષ્યની પર્યાયમાં કે દેવ રૂપે દેવની દેવના શરીર સાથે એ પર્યાયમાં કે એમ નથી, હું આત્મા આમ છું. બસ એટલો જે ખ્યાલ આવે છે, અનુભવ થાય છે, એ જ સમ્યક્ત્વ છે. એટલે એ દશા તો આત્માની જ્ઞાનની દશા છે અને આત્માનું જ એ વખતે એવું સ્વરૂપ છે એ રૂપે એ થયો છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે. વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે. ત્યાં અભેદ બુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી. ભેદ પાડવા જાઓ તો વાત જુદી છે, પણ ભેદ નથી પાડવા અને અભેદ બુદ્ધિથી જોવા જઈએ તો એ સમ્યક્ત્વ એ શું છે? એ આત્માનું જ સ્વરૂપ છે. આત્માનું એ સમયનું, જ્યારે એ સંકિત થયું ત્યારે એ સમયનું એ એવું સ્વરૂપ છે. એટલે એ વખતની એ પર્યાય છે, એ વખતની એ પર્યાય છે. એટલે પર્યાય તો આત્માની જ છે. અપેક્ષાથી એમ કહેવામાં આવે કે એ આત્માનું સ્વરૂપ છે અથવા તો એ આત્મા જ છે. નિશ્ચય સમ્યક્ત્વ એ આત્માનું સ્વરૂપ છે કહો કે આત્મા જ છે એમ કહો. કેમ કે આપણે જાણીએ છીએ કે કારણની અંદર કાર્ય, કારણની અંદર કારણની અંદર કાર્યનો ઉપચાર કરવામાં આવે છે. એટલે જે કારણ છે એને જ પછી કાર્ય કહી દેવામાં આવે. આ એક શાસ્ત્રમાં પદ્ધતિ છે. તો ત્યાં અભેદ બુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી, તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યક્ત્વ કહ્યું. અન્ય સર્વ સમ્યક્ત્વો નિમિત્ત માત્ર છે અથવા ભેદ કલ્પના કરતા આત્મા અને સમ્યક્ત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કયો છે એમ જાણવું. બીજા બધા સમ્યક્ત્વની વાત કરવામાં આવી, એમાં જે નિમિત્ત કારણ છે એ નિમિત્ત કારણ દર્શાવવામાં આવ્યું એટલે ભેદ પાડીને વાત કરવામાં આવી છે. તો જ્યાં જ્યાં ભેદ છે ત્યાં ત્યાં વ્યવહાર છે. જ્યાં જ્યાં ભેદથી વાત કરવામાં આવે ત્યાં ત્યાં વ્યવહાર છે. એટલે ભેદ કલ્પના કરતા આત્મા અને સમ્યક્ત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કયો છે એમ જાણવું. આ પ્રકારે નિશ્ચય સમ્યક્ત્વ તથા વ્યવહાર સમ્યક્ત્વ દ્વારા સમ્યક્ત્વના બે ભેદ થાય છે. આ એક રીત કહી, કેમ કે જુદા જુદા શાસ્ત્રકારોએ સમ્યક્ત્વની વાત જ્યારે જ્યારે કરી હોય ત્યારે ત્યારે કોઈક અપેક્ષા સહિત વાત કરી હોય, કોઈક વસ્તુને સમજાવતા હોય અને એમાં પછી સમ્યક્ત્વની વાત કરવી હોય તો એમાં જે પ્રયોજન ચાલતું હોય એ પ્રયોજનવશ સમ્યક્ત્વની વાત કરવામાં આવી હોય. એટલે આત્માની વાત ચાલતી હોય અને એમાં આત્માનું મહાત્મા વર્તાવતા હોય તો એમ કોઈક જગ્યાએ એમ કહેવામાં આવ્યું કે આત્મા એ જ સંકિત છે, એમ કહેવામાં આવ્યું હોય. એટલે એ વાત પણ કંઈ ખોટી નથી, એ વાત પણ બરાબર છે અને બાકી બીજો બધો વ્યવહાર છે એમ કહેવામાં આવે તો એ કઈ રીતે છે એનો અહીંયા ઉત્તર આપ્યો કે એ આત્માનું જ સ્વરૂપ છે. એટલે શાસ્ત્ર વાંચીએ ત્યારે એની અપેક્ષા સમજવી, શું પ્રયોજન છે, શેની મહત્તા કરવામાં આવી છે, કઈ વાતને વિશેષતાથી બતાવવામાં આવી છે, એટલે એમાં કોઈ વિરોધ ઉત્પન્ન થતો નથી. એવું સમજીએ તો વિરોધ ઉત્પન્ન ન થાય. એક વસ્તુને મુખ્યપણે કરીને કહેવામાં આવતી હોય એ જ વખતે બીજી વસ્તુને ગૌણપણે કરીને કહેવામાં આવતી હોય એટલે એમાં એમ ન સમજવું કે જેને ગૌણ કરવામાં આવી છે જ નહીં, એમ નહીં. એટલે ત્યાં એ અપેક્ષા લાગુ પડે છે, કેમ કે ત્યાં એ પ્રયોજનને સિદ્ધ કરવું છે એટલે એમ કહેવામાં આવ્યું હોય. તો શાસ્ત્રમાં, જુદા જુદા શાસ્ત્રમાં જુદા જુદા મહાપુરુષોએ જુદી જુદી રીતે કથન કર્યા હોય પણ એની અપેક્ષા, એ વખતે જે પ્રયોજન છે એને જો સમજવામાં આવે તો ક્યાંય કોઈ જગ્યાએ વિરોધાભાસ આવતો નથી અને જેમ છે તેમ સત્ય સમજાય છે. હવે અહીંયા આગળ કહે છે કે વળી અન્ય નિમિત્ત આદિની અપેક્ષાએ આજ્ઞા સમ્યક્ત્વ આદિ 10 ભેદ પણ કયા છે તે આત્માનું શાસનમાં કયા છે. જો આત્માનું શાસનની અંદર જે 10 ભેદ કહેવામાં આવ્યા છે એમાં નિમિત્તની અપેક્ષાએ, કે નિમિત્ત શું છે એ વખતે એની અપેક્ષાએ એ 10 ભેદ કહેવામાં આવ્યા છે. એટલે નિમિત્તની અપેક્ષાએ એમાં આજ્ઞા સમ્યક્ત્વ આદિ કરીને વાત કરી છે, 10 ભેદ કહેવામાં આવ્યા છે. હવે એની અહીંયા વાત કરે છે. એટલે સમ્યક્ત્વ જ્યારે થાય છે ત્યારે શેના નિમિત્તે સમ્યક્ત્વ થઈ શકે છે એને અહીંયા લઈ અને વાત કરવામાં આવી છે. એમાં 8 ભેદ છે, એમાં તો એ નિમિત્ત જ કારણ છે એમ કરીને દર્શાવવામાં આવ્યું છે. તો એ આત્માનું શાસનનો અહીંયા 11મો શ્લોક લીધો છે. આજ્ઞા માર્ગ સમૂહ દ ભવમ ઉપદેશાત સૂત્ર બીજ સંક્ષેપાત વિસ્તારાર્થ ભ્યા ભવમ અવગાઢ પરમ અવગાઢે ચ. એનો અર્થ કર્યો છે એક જ લીટીમાં કે જીન આજ્ઞાથી તત્વ શ્રદ્ધાંત થયું હોય તે આજ્ઞા સમ્યક્ત્વ છે. અહીં એટલું જાણવું કે મારે જીન આજ્ઞા પ્રમાણ છે એટલું જ શ્રદ્ધાંત કાંઈ સમ્યક્ત્વ નથી. પેલો અહીંયા અર્થ કરવામાં એ રીતે આવ્યો કે જીન આજ્ઞાથી તત્વ શ્રદ્ધાંત થયું હોય તે આજ્ઞા સમ્યક્ત્વ છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનતા, જીનેશ્વર ભગવાને જે કહ્યું છે, જે વાણીમાં વાત આવી છે, એ આમન્યામાં રહીને એમની જે આજ્ઞા છે એને માનતા સમ્યક્ત્વ થાય, એટલે જીન આજ્ઞાથી તત્વનું શ્રદ્ધાંત થયું હોય એને આજ્ઞા સમ્યક્ત્વ કહેવાય, એવો શ્લોકનો અર્થ કરી. અને પછી પંડિતજી અહીંયા વિસ્તાર કરીને કહે છે કે અહીં એટલું જ માનવું કે મને જીન આજ્ઞા જે છે એ માન્ય છે એટલે મારે જીન આજ્ઞા પ્રમાણ છે, મારે જીન આજ્ઞા પ્રમાણ છે. જો એટલી જ વાત કરવામાં આવે તો કંઈ, એટલી જ શ્રદ્ધા કરવામાં આવે તો કંઈ સમ્યક્ત્વ નથી. શા માટે તેની વાત કરે છે કે આજ્ઞા માનવી એ તો કારણભૂત છે, તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે. માટે પ્રથમ જીન આજ્ઞા માનવી અને એના માનવા પછીથી જે તત્વની શ્રદ્ધા થાય, જે તત્વની શ્રદ્ધા થાય તે ખરેખર સમ્યક્ત્વ છે. એટલે પછી એને એમ કહેવામાં આવે કે આજ્ઞા માનીને શ્રદ્ધાંત થયું એટલે આજ્ઞા સમ્યક્ત્વ, જે કારણથી સમ્યક્ત્વ થયું એ કારણને અહીંયા માનવામાં આવે એટલે એને એ નિમિત્તની અપેક્ષાએ એનું નામ એ રીતે આપવામાં આવ્યું કે એ આજ્ઞા સમ્યક્ત્વ. જીનેશ્વર ભગવાનની આજ્ઞા એ મને માન્ય છે, એ મારે પ્રમાણ છે, એટલી વાતથી કંઈ સમ્યક તો થઈ જાય છે એમ નથી, પણ એ આજ્ઞા માનતા જે શ્રદ્ધાન થાય છે એમાં તત્વની શ્રદ્ધા થાય છે તો એ સમ્યક્ત્વ છે. અને એવું સમ્યક્ત્વ થવાનું કારણ શું, એનું નિમિત્ત કારણ એ છે કે એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા, અને ઉપાદાન કારણ એ પોતાનું આત્મ સ્વરૂપ, કે જ્યાં એવું તત્વ શ્રદ્ધાન થાય એવું ઉપાદાન એનું તૈયાર છે એ વખતે જિનેશ્વરની આજ્ઞા ને એને માની તો પછી જે શ્રદ્ધા થઈ એ શ્રદ્ધામાં એને સાથે તત્વની યથાર્થ શ્રદ્ધા થઈ એટલે સંકિત થયું. તો આવા સંકિતને જે કારણ હતું એ કારણ સાથે જોડીને એમ કહેવામાં આવ્યું કે એ આજ્ઞા સમ્યક્ત્વ છે. એટલે આ પહેલું એ આજ્ઞા સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. અહીંયા 10 ભેદ દર્શાવવા છે ને નિમિત્તની અપેક્ષાએ એની વાત કરે છે. બીજો ભેદ છે કે એ જ પ્રમાણે નિર્ગ્રંથ માર્ગના અવલોકનથી જે તત્વ શ્રદ્ધાન થયું હોય તે માર્ગ સમ્યક્ત્વ છે. નિર્ગ્રંથ માર્ગ એટલે મુનિનો માર્ગ, જેમણે 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે બધો પરિગ્રહ છોડ્યો છે, પરિગ્રહનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે એટલે નિર્ગ્રંથ થયા છે, કોઈ પણ પ્રકારનો હવે પરિગ્રહ રહ્યો નથી, અને અંતરમાં પણ એ જ રીતે એમ જ નિર્ગ્રંથ થયા છે એટલે કે હવે પેલી મિથ્યાત્વની ગાંઠ ટળી ગઈ છે, એવી ગ્રંથિ ગઈ છે એટલે નિર્ગ્રંથ છે અને બાહ્યમાં પરિગ્રહ રહિત છે, એવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિત જે મુનિ છે એમનું અવલોકન કરવામાં આવે, એમની શ્રદ્ધા કરવામાં આવે, એમના માર્ગની શ્રદ્ધા થાય એટલે સંકિત પ્રગટ થાય તો એ માર્ગ સમ્યક્ત્વ કહેવાય. થાય છે તો તત્વની શ્રદ્ધા જ, એ માર્ગનું અવલોકન કરતા એટલે એ મુનિને જોઈએ છીએ અને મુનિ જે રીતે પ્રવર્તી રહ્યા છે એનો વિચાર કરીએ છીએ અને એમ કરતા તત્વની શ્રદ્ધા થઈ જાય છે અને પોતાને પણ એવો અનુભવ થઈ જાય છે તો એ માર્ગને કારણે થયો, એ નિર્ગ્રંથ માર્ગના કારણથી, નિર્ગ્રંથ માર્ગના અવલોકનથી, નિર્ગ્રંથ માર્ગની નિશ્રાથી એવો તત્વનો નિર્ણય થયો, તત્વની શ્રદ્ધા થઈ તો એવા સંકિતને માર્ગ સમ્યક્ત્વ કહેવામાં આવે. જો એટલે અહીંયા પણ નિમિત્ત કારણ તરીકે શું છે તો કે એ મુનિપણું છે, એ નિર્ગ્રંથ માર્ગ છે. એના પછી ત્રીજી વાત લેવામાં આવી કે તીર્થંકર આદિ ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા સમ્યક જ્ઞાન વડે, અર્થાંત આગમ સમુદ્રમાં પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશ દ્રષ્ટિ તે ઉપદેશ સમ્યક્ત્વ છે. પુરાણોની અંદર તીર્થંકર આદિના જીવનચરિત્ર આપવામાં આવ્યા હોય અને એની સાથે એના ઉપરથી જે ઉપદેશ લેવાનો છે એ ઉપદેશ પણ એમાં લખવામાં આવ્યો હોય અને એવો ઉપદેશ લખનારા કહેનારા જે જ્ઞાની પુરુષો છે એમને અહીંયા પ્રવીણ પુરુષો કહ્યા છે. એવા પ્રવીણ પુરુષોના ઉપદેશથી જે ઉપદેશ આગમમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા ઉપદેશથી જો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો એમાં ઉપદેશ કારણ થાય છે એટલે એને ઉપદેશ સમ્યક્ત્વ કહ્યું. નિમિત્ત કારણ ઉપદેશ થયું. પહેલામાં શું હતું, જિનેશ્વર ભગવાનની આજ્ઞા હતી અને બીજાની અંદર નિર્ગ્રંથ મુનિનો જે માર્ગ જે છે તે હતો, એટલે પેલું આજ્ઞા સમ્યક્ત્વ હતું અને બીજું હતું તે માર્ગને કારણે હતું તો માર્ગ સમ્યક્ત્વ કહ્યું. હવે અહીંયા ઉપદેશને કારણે છે તો ઉપદેશ સમ્યક્ત્વ કહ્યું. પણ એ બધા નિમિત્ત કારણ છે. સંકિતનું મૂળ કારણ તો એનું ઉપાદાન કારણ એટલે એનો આત્મા છે તે જ છે. ઉપાદાન તૈયાર હોય અને જો પુરુષાર્થ સવળો થાય તો પછી નિમિત્ત તો ગમે તે આવીને મળશે. મહત્વ એનું છે કે એ એનું ઉપાદાન તૈયાર કરે અને પુરુષાર્થ કરે. ઉપાદાન તૈયાર છે અને જો પુરુષાર્થ થયો છે તો નિમિત્ત મળશે જ, ગમે તે નિમિત્ત મળશે અને સમ્યક્ત્વ થશે. અહીંયા ચોથું કારણ દર્શાવ્યું છે, મુનિજનોના આચરણ વિધાનને પ્રતિપાદન કરતા એવા આચાર સૂત્રોને સાંભળી જે શ્રદ્ધાન કરવું થાય તેને ભલા પ્રકારથી સૂત્રદ્રષ્ટિ કહી છે અને તે સૂત્ર સમ્યક્ત્વ છે. સૂત્ર એટલે શાસ્ત્રો, સૂત્ર એટલે જેમાં શાસ્ત્રોમાં જે વચનો છે એને સૂત્ર કહેવામાં આવે. શાસ્ત્રમાં જે વચનામૃતો છે એ બધા સૂત્રો છે. જે જીનેશ્વરની વાણીમાંથી જે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાનની રચના કરવામાં આવે અને એ શબ્દમાં મૂકવામાં આવી છે તો એ પદો છે એને સૂત્ર કહેવાય. અને એ શાસ્ત્રની અંદર જે એકઠા કરીને મૂકવામાં આવ્યા છે એ શાસ્ત્રમાં બધા સૂત્રો છે. તો જ્યારે મુનિજનો એ પોતે જે આચરણ કરે છે એ આચરણ, એ આચાર એ સૂત્રોને આધીન થઈને કરે છે. એ આચરણ આખું એ સૂત્રોને આધીન છે અને એવા સૂત્રોને સાંભળીને જેને શ્રદ્ધાન થાય એટલે મુનિ સાધુ મોક્ષ માર્ગમાં જે રીતે આચરણ કરે છે એમાં એ આચરણનો આધાર જે શાસ્ત્રો છે અને શાસ્ત્રોમાં લખેલા જે સૂત્રો છે એ છે. તો એવા સૂત્રોને આ પણ સાંભળે છે તો એને પણ એ સાંભળતા એના ઉપર વિચાર કરતા એની શ્રદ્ધા થતા એને સત્યનું ભાન થાય અને એને સાત તત્વની યથાર્થ શ્રદ્ધા થાય, આત્મા કેવો છે એ બરાબર અનુભવ સહિત જણાય તો એને સમ્યક્ત્વ થાય છે. અને એ સમ્યક્ત્વ થવાનું કારણ એ સૂત્ર છે. એ સૂત્રને કારણે એ સમ્યક્ત્વ થયું એટલે એમ કહેવાય કે સૂત્ર સમ્યક્ત્વ છે. પાંચમું કારણ છે, બીજ જે ગણિત જ્ઞાનનું કારણ તેના વડે દર્શન મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે જાણવાની ગતિ જેની, એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ અર્થાત શ્રદ્ધારૂપ પરિણતિ જેને, એવા જે કર્ણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજ દ્રષ્ટિ થાય છે એ બીજ સમ્યક્ત્વ જાણવું. વિસ્તારથી લાંબુ કર્યું છે, કહેવાનું માત્ર એટલું જ છે કે કર્ણાનુયોગ જેને આત્મસાત કર્યો છે એવા જ્ઞાની એમની જે દ્રષ્ટિ છે એ બીજ દ્રષ્ટિ કહી, એ બીજ દ્રષ્ટિને બીજ સમ્યક્ત્વ જાણવું. કર્ણાનુયોગ એવો છે કે ઇન્દ્રિયો દ્વારા એમાં કહેલી વાતોને આપણે જાણી શકતા નથી, એને ઇન્દ્રિયો દ્વારા આપણે સાક્ષાત જાણી શકતા નથી એમ કહેવાય. એને ઇન્દ્રિયો દ્વારા આપણે વાંચી શકીએ એમ જાણી શકીએ પણ એનો અનુભવમાં એ વાત આવતી નથી, કેમ કે ઇન્દ્રિયો જેટલું જ્ઞાન કરે છે એ બહુ સીમિત જ્ઞાન છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન બહુ સીમિત થાય, અતિન્દ્રિયપણે જ અગાધ જ્ઞાન થાય. એટલે કર્ણાનુયોગની અંદર જે વાત કરવામાં આવે છે એને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા ગણિતાનુયોગની વાત લેવામાં આવી છે કે જે કર્ણાનુયોગમાં જે વાત કરવામાં આવે, દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું હોય કે એક પ્રદેશની વાત કરવામાં આવી હોય તો એક પ્રદેશ કંઈ આ જડ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી. એક સમયની વાત કરવામાં આવી હોય તો કે એક સમયનું માપ કંઈ આપણે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા કરી શકતા નથી. એટલે એવી જે વાતો છે બધી એ બધી કર્ણાનુયોગની વાત છે. એટલે જે તીર્થંકર ભગવાન છે, કેવળી ભગવાન છે, જેમને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે એમને અતિન્દ્રિયપણે જ્ઞાન થતા એ જ્ઞાનમાં એ વાત આવે છે. એટલે એવી જે સૂક્ષ્મતાની વાત છે એ સૂક્ષ્મતાની વાત કર્ણાનું યોગમાં હોય છે. એ સૂક્ષ્મતાની વાત બધી કર્ણાનું યોગમાં હોય છે. અને એ કર્ણાનું યોગમાં જે વાત આવી છે એ વાતને જાણતા જેને અંદરમાંથી એમ થાય કે આવી વાત, આવી એક સમયની વાત કે એક સમયની અંદર આ આખો ભગવાન આત્મા એના અનંત ગુણો સહિત જણાય, એમ કરી અને એને એ શ્રદ્ધાન થઈ જાય છે. કરે આ અદભુત વાત, એક સમયમાં સર્વજ્ઞ આ બધું જાણી લે એમ કરી અને એ જ્યારે કર્ણાનું યોગનો અભ્યાસ કરે છે તો સૂક્ષ્મતાથી જે જે અભ્યાસ કરે છે એમ કરતા એને જે બીજ દ્રષ્ટિ થઈ, એટલે જે અવલોકન થયું અને જે જાણ્યું એમાંથી એને સમ્યક દર્શન થાય છે, એટલે એને બીજ સમ્યક્ત્વ કહ્યું. હવે એની આગળ જે આખું લખ્યું છે એ બધું આખું વિશેષણ તરીકે છે કે એ ગણિત જ્ઞાનનું કારણ બીજ, જે ગણિત જ્ઞાનનું કારણ એટલા માટે કહ્યું કે સૂક્ષ્મતાથી વસ્તુ એમાં કહેવામાં આવે છે, એટલે એના વડે એને દર્શન મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે જે જાણવાની ગતિ. એટલે પદાર્થોને જાણવાનું જે થાય છે એ પદાર્થોને આટલી સૂક્ષ્મતાથી જાણવું કે છ પ્રકારે પદાર્થ હોય અને પછી એમાં એક પરમાણુની વાત કરવામાં આવે. હવે એ પરમાણુ વિશે એટલી બધી વાત કરવામાં આવે, અતિ સૂક્ષ્મ વસ્તુ પરમાણુ જેને જાણી શકાતો નથી ઇન્દ્રિયો દ્વારા, એવા પરમાણુ વિશેની વાત કરવામાં આવે અને એના સ્કંદ વિશેની વાત કરવામાં આવે અને એ સ્કંદ બનવામાં કઈ રીતે પરમાણુઓ જોડાય છે એટલી બધી સૂક્ષ્મતાથી વાત કરવામાં આવે છે. આ બધું પ્રવચન સારમાં પણ, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પણ આ બધું આવી જાય છે પરમાણુ વિશેની બધી વાતો. તો આ બધી અતિ સૂક્ષ્મ વાત છે અને એ સંબંધીનું જે ગણિત જે છે એ બીજ ગણિત કહેવામાં આવે, એની ઉપલબ્ધિ જે થાય અને પછી એની જે શ્રદ્ધાન થતાં જે પરિણતિ થઈ એ એવા કર્ણાનું યોગના હોશિયાર જ્ઞાતાને થાય, એટલે એમાંથી એના દ્વારા એને શ્રદ્ધા થાય કે ઓહો આવું જ્ઞાન, અને એમ કરતા એને સમ્યક્ત્વ થાય છે તો એને બીજ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. છઠ્ઠું, પદાર્થોના સંક્ષેપપણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભલી સંક્ષેપ દ્રષ્ટિ છે અને તેને સંક્ષેપ સમ્યક્ત્વ જાણવું. પદાર્થોને વિસ્તાર કરીને દર્શાવવામાં આવે એ તો આપણે જાણતા હોઈએ, મોટું કરીને કહેવામાં આવ્યું હોય, પણ સંક્ષેપ દ્રષ્ટિથી એટલે આખી મોટી બધી વાત હોય એમાંથી મૂળ વસ્તુ તરફ જ લઈ જવામાં આવે અને એને એમ દર્શાવી દેવામાં આવે કે આ એટલે આ, ત્યારે એમ થાય કે વાત સાચી છે. એટલા સંક્ષેપમાં જ આખું જે પદાર્થનું સ્વરૂપ છે સમાય છે એમ કરતા શ્રદ્ધાન થાય. વિસ્તાર ઘણો હોય અને વિસ્તારમાંથી જ્યારે એમ કહેવામાં આવે કે એમાં મૂળ વાત આમ છે ત્યારે એમ થાય છે કે આટલો બધો વિસ્તાર જે છે આમાં સમાય છે, ત્યારે એ જાણવાપણે જે શ્રદ્ધાન થાય છે એમાંથી જે સંકેત પ્રગટ થાય છે એને સંક્ષેપ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ગમે તે પર્યાયની વાત હોય એમાં એનો ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો કે આ પર્યાયમાં આમ છે આમ છે આમ છે, આ થાય ત્યારે આમ થાય તેમ થાય બધી વાત કરવામાં આવી અને પછી એમ કહેવામાં આવે અને સંક્ષેપી લેવામાં આવે કે એ એક સમયની જ છે, એ પર્યાય એક સમયની જ છે અને એ ક્રમમાં જ છે, એના પછી બીજા સમયે બીજી પર્યાય થાય છે, એ પર્યાય બીજી એવી ને એવી હોય અથવા જુદા પ્રકારની હોય અને પહેલી પર્યાય જે થઈ એની સાથે બીજી પર્યાયનો કોઈ સંબંધ નથી, એ બીજી બીજા સમયની પણ એ સ્વતંત્રપણે જ થાય છે. આવું બધું આખું પર્યાયનું સ્વરૂપને એમાં એક સમયમાં સંક્ષેપી લેવામાં આવે તો વિચાર થઈ જાય કે આટલી બધી વાતને એક સમયની જ કરી દીધી અને બીજા સમયે જ્યારે જો ઉત્પન્ન થાય તો થાય, નહીતર બીજી પર્યાય પણ ઉત્પન્ન થાય, એવી ને એવી ન પણ થાય, એવી ને એવી પર્યાય ન પણ થાય, બીજા સમયની બીજી પર્યાય પણ હોય, એના કરતા તદ્દન ભિન્ન પર્યાય પણ હોય. કેમ કે પર્યાય તો બદલાયા કરે છે ને, બદલાય છે ને પર્યાય, તો એક સમયમાં જે પર્યાય છે એ બીજા સમયે નથી, બીજા સમયની પર્યાય બીજી છે અને એવી ને એવી હોય અથવા જુદી પણ હોય. એક સમયમાં એ જે જોઈ રહ્યો છે જે પદાર્થ અને જે એને આખું વિશ્વ દેખાઈ રહ્યું છે એ જગત તરફ દ્રષ્ટિ કરી રહ્યો છે ને એ વાત છે, અને બીજા સમયની અંદર એ કોઈક બીજી વસ્તુ જુએ છે, તો પેલી આખી બધી પર્યાય એ બધું જાણે કે અલોપ થઈ જાય છે, એ રહેતું જ નથી. તો એ પર્યાય એક સમયની, અને બીજા સમયમાં તો બીજી વાત છે, દ્રષ્ટિ બદલાય છે. તો એ સંક્ષેપી લેવામાં આવ્યું, કરે આ એક સમય પૂરતું જ આટલું. ત્યારે એને એમ ચમત્કાર થઈ જાય છે, કરે હા એક સમયમાં જ આટલું, જાણે વીજળીના ઝબકારે આટલું જ બસ, જેને તો હું મોટું માનતો હતો, આટલું આખું માનતો હતો, આ એક સમયની પર્યાયમાં સમાઈ ગયું. એમ એવું સંક્ષેપ પણ પછી જયારે ધર્મ દ્વારા સમજવામાં આવે કે ભાઈ પ્રભુ એ બધી વસ્તુ એ એક સમયની જ છે, પર્યાય છે, એ પર્યાય છે, અને એ પર્યાય બદલાય એવું જ એનું સ્વરૂપ છે, બીજી બીજા સમયે બીજી પર્યાય છે, એમાં તને બીજા પ્રકારે બીજી વસ્તુ દેખાય છે, પણ એ એક સમયની જ છે. તો એવા સંક્ષેપપણાથી એની દ્રષ્ટિ બદલાઈ જાય અને એ મનોમંથન ચિંતન કરતા એ સમ્યક તો પ્રગટ કરી દે છે, પણ મૂળ વસ્તુ એમાં શું છે કે એનું ઉપાદાન તૈયાર છે ને. એટલે કેટલાય બધા આશ્ચર્યો છે, એ સમી જતા એને એમ થાય છે કે હું જે માન્યતા કરીને બેઠો છું એ આખી માન્યતા જ જુદી છે, વસ્તુનું સ્વરૂપ તો જુદું છે, તદ્દન ભિન્ન છે, અને એમ એ આત્મામાં ઉતરી જાય છે, અનુભવ થઈ જાય છે, પણ એનું ઉપાદાન તૈયાર છે ત્યારે આ બધા કારણો કામ કરે. આમાંનું કોઈ પણ કારણ ત્યારે જ કામ કરે કે જ્યારે એનું ઉપાદાન તૈયાર હોય, તો અન્યથા કંઈ થતું નથી. આવું તે જગતમાં જોતો જ આવ્યો છે. જે જે કારણોથી જીવોને સમ્યક દર્શન થયું છે એ કારણોનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણે પણ એ કારણોની સમીપમાં આપણે ઘણી વાર આવ્યા છીએ, છતાં આપણને કેમ સમ્યક દર્શન ન થયું એ વિચાર કરવાની જરૂર છે કે આપણું ઉપાદાન તૈયાર નહીં, આપણે એ વખતે તૈયાર જ ન હતા. સમ્યક દર્શન ન થવાનું મૂળ કારણ એ જ છે કે ઉપાદાન તૈયાર નહોતું, પુરુષાર્થ ઉપડ્યો નહીં, એટલે સમ્યક તો નથી થયો. નિમિત્ત કારણોનો કંઈ તોટો નથી, અને બધા નિમિત્ત કારણને ભેગા કરી અને જો એને ક્લાસિફાય કરવા જઈએ તો એ મૂળ વાત એમાં જ બેસી જાય કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એમાં જ એ વાત બેસી જાય છે. ખરેખર જોવા જઈએ તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, એમાં એ વાત બેસી જાય. બીજી વાત આપણે ચાર કારણ લીધા એમાંની કે એ બીજાથી પોતે ભિન્ન છે, પરથી પોતે ભિન્ન છે એવી શ્રદ્ધા, એમાં એ કારણો બેસી જતા હોય છે. અને આપણે ત્રીજી વાત જે લીધી, જે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન, એમાં એ વાત બેસી જાય. એટલે એમ થતાં એ આખી સાતે તત્વોની મૂળ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, એમાં એ સમાય છે. અહીંયા આ વિસ્તાર જે કરવામાં આવ્યો છે એક અપેક્ષાથી કરવામાં આવ્યો છે, એ નિમિત્ત કારણો દર્શાવીને અહીંયા કરવામાં આવ્યો છે. એટલે નિમિત્તની અપેક્ષાએ આ કારણ હોય એટલે એવા પણ સમ્યક્તના ભેદ કરવામાં આવ્યા છે. તો હવે સાતમું, દ્વાદશાંગ વાણીને સાંભળી કરેલી જે રૂચિ અર્થાંત શ્રદ્ધાન, તેને હે ભવ્ય તું વિસ્તાર દ્રષ્ટિ જાણ. પેલી સંક્ષેપ દ્રષ્ટિ હતી, અહીંયા હવે વિસ્તાર દ્રષ્ટિ કહી. બાર દ્વાદશાંગ વાણી, બાર અંગને જણાવનારી વાણી, એનો વિસ્તાર કરતા તને શંકિત થાય. કેમ કે એમાં એટલી બધી વાતો આવતી હોય, એમાં ક્યાંક ને ક્યાંક તો એક વાત તને હૃદયને સ્પર્શી જાય, એટલે તને શંકિત થઈ જાય. બાર અંગનું જ્ઞાન કરવા જો તું બેઠો છે અને તને શંકિત ન થાય તો એવું બને જ નહીં. એટલે દ્વાદશાંગ વાણીને સાંભળી કરેલી જે રૂચિ અર્થાંત શ્રદ્ધાન, તેને હે ભવ્ય તું વિસ્તાર દ્રષ્ટિ જાણ, અને તે વિસ્તાર સમ્યક્ત્વ છે. એટલે તો આપણે આ કરી રહ્યા છીએ, આપણે આ કરી રહ્યા છીએ, એ જ અપેક્ષાથી કરી રહ્યા છીએ. આ સાતમું કારણ જે છે, એ સાતમા કારણને લીધે તો આપણે આ કરી રહ્યા છીએ શાસ્ત્રોનો અભ્યાસ, કે શાસ્ત્રોનો અભ્યાસ કરતા 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 કોઈક વાત મને ધક્કો આપી દેશે. કેવો ધક્કો આપી દેશે કે એમાંથી હું મારા અંતરમાં ચાલ્યો જઈશ અને મને સમ્યક્ત્વ થશે. શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, 100 પાનાનો અભ્યાસ કરીએ ત્યાં સુધી કંઈ ન થયું હોય, અને અચાનક એક દિવસ એવો આવે 101માં પાને એક લીટી અને વાંચતા અંતરમાં ઉતરી જવાય. એટલે પ્રભુ શાસ્ત્રના અભ્યાસને તો છોડવો જ નહીં, એ છોડવા જેવી વસ્તુ નથી. એ નિશ્ચિત શ્રદ્ધા રાખજો કે શાસ્ત્રના અભ્યાસ કરતા કરતા જ મોટાભાગના જીવોને સમ્યક્ત્વ થાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા જ સમ્યક્ત્વ થાય છે. પ્રત્યક્ષ જે આપણે વાત કરીએ કે સિમંદર પ્રભુ ભગવાન બિરાજી રહ્યા છે, કે યુગમંદર સ્વામી ભગવાન બિરાજી રહ્યા છે, કે એવા બીજા ભગવાન બિરાજી જ રહ્યા છે, એ બધા 20 ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે એમના સમોસરણમાં ઘણા જીવોને સમ્યક્ત થાય છે એ વાત સાચી છે, પણ એ કરતા પણ વધારે જો જોવા જઈએ તો એ વખતે જ થઈ જાય એવું ન બનતા એને પછી શાસ્ત્રનો અભ્યાસ કરતા થાય. એટલે એમાં એ બેઝ બનેલો હોય છે અને એ પોતે એકલો એકાંતમાં બેસી જાય છે, શાસ્ત્ર વાંચતા વાંચતા એ પછી શાસ્ત્રને પણ બંધ કરી દે છે અને એ મનન મંથન ચિંતન કરે છે અને એમાં એને સંકિત થાય છે. એટલે શાસ્ત્ર અભ્યાસ બહુ મહત્વનો છે. એવા 12 અંગના જ્ઞાનમાંથી દરેકને કોઈક ને કોઈક વાત મળી જાય છે કે જે એને સમ્યક્તનું કારણ થાય છે. એટલે એ વિસ્તાર સમ્યક્ત છે. ખૂબ વધારે વધારે વિસ્તાર કર્યા જ કરશે કર્યા જ કરશે તો ક્યારેક કોઈક રીતે કોઈક વાત એને આત્મસાત થશે, પણ એમાં એ વાદ વિવાદમાં જો અટકી જશે, માત્ર એ શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ પંડિતાઈમાં કરવા લાગશે, બીજા ઉપર પ્રભાવ પાડવા માટે કરવા લાગશે, અથવા તો પોતાનો માન કસાય પોષવા માટે એ શાસ્ત્રનો અભ્યાસ કરશે, તો એને કંઈ પ્રાપ્ત થવાનું નથી. આઠમું કારણ અહીં આપ્યું છે હવે કે જૈન શાસ્ત્રોના વચન વિના કોઈ અર્થના નિમિત્તથી થયેલી જે અર્થદ્રષ્ટિ તેને અર્થ સમ્યક્ત્વ જાણવું. અર્થ એટલે પદાર્થો. શાસ્ત્રના વચન વિના કોઈ અર્થના નિમિત્તથી, અર્થનો અહીંયા અર્થ થાય છે અર્થ એટલે પદાર્થો, એ પદાર્થોના નિમિત્તથી થયેલી જે અર્થદ્રષ્ટિ કે આ પદાર્થનું સ્વરૂપ કેવું, આ પદાર્થ કઈ રીતે શાશ્વતતા છે એની કે નથી, આ પદાર્થ કાયમ આવો ને આવો શા માટે ટકીને રહે છે, એ પદાર્થનું મૂળ સ્વરૂપ કેવું, એમ એ વિચારતા વિચારતા એ અંદર ઉતરી જાય અને એમાં એને સમ્યક્ત્વ થાય. પદાર્થોના સ્વરૂપ વિશે વિચાર કરે છે તો એ સમ્યક્ત્વને અહીંયા અર્થ દ્રષ્ટિ કહી અને એને અર્થ સમ્યક્ત્વ જાણવું. એટલે એ આઠ ભેદ તો કારણોની અપેક્ષા એક કહેવાય છે. એટલે આ આઠ કારણ દર્શાવ્યા. શેના આઠ કારણ દર્શાવ્યા? સંકિતના. એટલે એમાં એ ખરેખર નિમિત્ત કારણ છે. હવે નવમો અને દસમો બે ભેદ બીજા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એ ભેદ જે છે એમાં એ કારણ નથી, એમાં તો કાર્ય થયું છે એટલે એમાં સંકિત કહેવામાં આવ્યું છે. નવમામાં અહીંયા કહે છે કે શ્રુત કેવળી જે તત્વ શ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહીએ છીએ, અને કેવળ જ્ઞાનીને દસમું કહ્યું છે કે જે તત્વ શ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહીએ છીએ. એ છેલ્લા બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કર્યા છે. જ્ઞાન સાથે રહ્યું છે, તત્વ શ્રદ્ધાન થયું છે અને જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ જ્ઞાનની અપેક્ષાથી એને એમ કહેવામાં આવ્યું. શ્રુત કેવળીનું જે જ્ઞાન છે એ જ્ઞાન સહિત જે તત્વ શ્રદ્ધાને એમને વર્તે છે, શ્રુત કેવળી છે એટલે તત્વની શ્રદ્ધા એમને છે જ, અને એમના સંકિતને અહીંયા એક ભેદ તરીકે લેવું છે તો એમના સંકિતને અહીંયા અવગાઢ સમ્યક્ત્વ કહ્યું. સંકિત તો એમનું સંકિત જ છે, પણ સાથે જ્ઞાન જે રહ્યું છે એ એટલું અગાધ જ્ઞાન છે કે એ જ્ઞાન સહિત સંકિત છે એટલે અવગાઢ સમ્યક્ત્વ કહ્યું. અને કેવળ જ્ઞાન જેમને થયું છે, સર્વજ્ઞ થયા છે, એમને પણ સંકિત તો છે જ એટલે એને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું. કંઈ કેવળ જ્ઞાન થાય છે એટલે સંકિત કંઈ રહેતું નથી એમ તો છે જ નહીં. આપણે અગાઉ એ પ્રશ્ન કરી ગયા છે કે કેવળી ભગવાનને પણ એ સાતે તત્વ નવ તત્વનું શ્રદ્ધાન રહે જ છે, કેમ કે શ્રદ્ધા ગુણ છે તે આત્માનો છે. નિર્વિકલ્પ દશાની અંદર પણ તત્વ શ્રદ્ધાન તો હોય જ છે, કેમ કે એ શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન છે. અને સમ્યક પરિણમન જે છે એ કોનું છે? તો કે એ ગુણનું છે એટલે કે આત્માનું છે. એટલે આત્મામાં એ વાત તો રહે જ છે. એટલે એ વાત આપણે અગાઉ પણ એ કરી ગયા છીએ. તો એ રીતે અહીંયા કેવળી ભગવાન જે છે એમનું જે સંકિત છે એ સંકિતને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવું છે, અને શ્રુત કેવળી છે એમનું સંકિત છે એને અવગાઢ સંકિત કહેવામાં આવ્યું છે. એ પ્રમાણે સમ્યક્ત્વના આઠ ભેદ અને બે ભેદ એમ દસ ભેદ કહેવામાં આવ્યા. આઠ ભેદ છે એને નિમિત્તની અપેક્ષાએ કહેવામાં આવ્યા, અને બીજા બે ભેદ છે એ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહેવામાં આવ્યા. એટલે કે જ્ઞાન કેવું છે એ વખતે એ પ્રમાણે એમ કહેવામાં આવ્યા. એટલે આ રીતે પણ દસ ભેદથી સંકિતને જાણવામાં આવે છે. એટલે કે આ દસ પ્રકારે સમ્યક્ત્વ છે એમ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે સમ્યક્ત્વના 10 ભેદ કયા. ત્યાં સર્વ ઠેકાણે સમ્યક્ત્વનું સ્વરૂપ તત્વ શ્રદ્ધાન જ જાણવું. સમ્યક્ત્વનું સ્વરૂપ તો તત્વ શ્રદ્ધાન જ જાણવું. હવે એના પછી સમ્યક્ત્વના 3 ભેદ કહે છે, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક. એ 3 ભેદ જે છે એ કર્મની અપેક્ષા એક છે, એટલે દર્શન મોહનીય કર્મ જે છે એની અપેક્ષાથી એ કહેવામાં આવ્યા છે. એટલે આ ભેદને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય અને એના ભેદ વગેરે જે છે એ આપણે ઘણીવાર કર્યા છે, છતાં પણ સહેજ દ્રષ્ટિપાત કરવો હોય તો આપણે એ ભેદને એક ચાર્ટ રૂપે મૂકેલા છે તત્વધારા .com ઉપર લાઇબ્રેરીની અંદર. એમાં આપણે એ બુક્સ છે અને બીજો આર્ટિકલ સેક્શન છે, તો આર્ટિકલ સેક્શનની અંદર આ દર્શન મોહનીય કર્મ જે છે એ કર્મ તરીકે મૂક્યું છે. એમાં એ ચાર્ટ એ જરાક જોઈ જવો એટલે આ સહેલું પડશે. તો આવતી વખતે આપણે આ 3 ભેદની વાત કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય જીનેન્દ્ર.